તારીખ 9/7/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 403 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 316
એને વિતરાગ ભાવ, એને સાક્ષી ભાવ કહો, એને વૈરાગ્ય ભાવ કહો, ઉદાસીન દશા કહો, એને અધ્યાત્મ ભાવ કહો, બધું વિકાસ. એ રીતે વૈરાગ છે, વૈરાગ ની પણ ભરતી આવે છે, આનંદ ની પણ ભરતી આવે છે. જે રસનો વિષય છે તે આનંદ છે, આત્માનો નિરાકુળ આનંદ, સ્વાભાવિક આનંદ. એ માર્ગનું પ્રબળ અવલંબન છે કે જેને લીધે નિરાશ અથવા પરમાત્મા એ પરિણામની અંદર રસ સહિત, અત્યંત રસ સહિત સ્થિર રહે છે અથવા ટકે છે. એનું મુખ્ય કારણ આનંદ છે. આનંદ પાસે પછી બીજી કોઈ ચીજનું પ્રયોજન રહેતો નથી. જ્યાં અંદરથી ને અંદરથી આનંદની ભરતી આવે, પછી બહારના વિકલ્પ શો, બીજો વિકલ્પ શો, એને બીજો વિકલ્પ શો, આ પ્રશ્ન છે. એને બીજા વિકલ્પથી પણ પ્રયોજન નથી. આ દ્રવ્યાનંદ યોગ ની ફળ શ્રુતિ છે. કાલે થોડી વાત ચાલી હતી આજે દ્રવ્યાનંદ યોગ નો કે દ્રવ્યાનંદ યોગ ની આ ફળ શ્રુતિ છે અથવા એનું આ ફળ છે કે પોતાના દ્રવ સ્વભાવના એકાગ્ર અવલોકન થી અંદર માંથી જ્યાં આનંદ આવે ત્યારે એને પોતાના સુખ અને આનંદ માટે એને ક્યાંય બહારમાં રસ લેવાનો પ્રશ્ન ઉભો થતો પોતાના આનંદની મોજમાં જેમ જંગલમાં મસ્ત થઈને સિંહ રહે છે એમ જંગલમાં પુનિરાજ રહે છે મસ્ત થઈને કેમ કે પોતાનો આનંદની ભરતી અંદરથી આવ્યા કરે છે. પ્રદેશે પ્રદેશે આનંદ ઉછળે છે અને એ આનંદમાં આનંદમાં એ મસ્ત રહે છે. દેહનું કે બીજી દિન દશાનું જાણે કાંઈ ભાન નથી, ઉપયોગ જ નથી. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત જેનો દેહ માત્ર સંયોગ છે, પરિગ્રહ તો પોતે કહે છે, દેહ માત્ર પરિગ્રહ છે અમને, પણ ખરેખર બીજા જીવો જુએ બહુમાનથી નજર, બહુમાનની નજરથી આવી તો દેહ માત્ર એમને સંયોગ છે કે જે દેહનું ખોખું છે. સંયોગ પણ નજીકમાં પોતે તો પોતાના આનંદમાં ઝૂલે છે. એવી આનંદની ભરતી આવે છે. સર્વ ગુણ પર્યાયની યથાસંભવ ભરતી આવે છે. બધા જ ગુણ પર્યાયની આનંદની ભરતી આવે છે, વૈરાગ્યની ભરતી આવે છે. અભેદપણે એમ કહ્યું કે આત્મસમુદ્રમાં ભરતી આવે છે. આત્મસમુદ્ર કહેતા બધા અનંતે આનંદ એ સર્વગુણ પર્યાયની યથાસંભવ, એટલે કોઈ ગુણમાં વિશેષ, કોઈ ગુણમાં થોડી ઓછી, એમ યથાસંભવ આવે છે. સર્વગુણનું પરિણામ એક સરખો નથી હોતો, એમાં તારતમ્ય રહે છે. એટલે સંભવિત છે છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી ઓછો ને છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી અધિક ને એવું સર્વગુણોનું યથાસંભવ પરિણમન હોય છે. એ ઉપર નીચેની મર્યાદા છે. જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં તો અસંખ્ય ભેદ પડે છે, સૂક્ષ્મપણે સ્થૂળપણે લઈએ તો એના જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ પડે છે. નીચેના ચોથા પાંચમાનો પ્રકાર આવે છઠ્ઠા સાતમાને યોગ્ય આવી યાદ રાખવાની નથી, એકની ધારણા બાર અંગને ધારવાની છે. જ્ઞાન ગુણ નો પર્યાય એક જ જ્ઞાન ગુણ ની અંદર છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં આ સ્થિતિ હોય છે. એવું બને કેટલા માટે અહીંયા એવો શબ્દ વાપર્યો છે કે યથા સંભવ આદિ છે, અથવા કોઈ મુનિરાજને ઘણો આનંદ આવે છે તો તાત્પર્યતાની અપેક્ષા એ કોઈ મુનિરાજ નહીં ઓછો આનંદ હોય. ઉપયોગ બહાર રહેતો હોય પંચમાવ્રત આદિમાં મૂળ મૂળમાં 403 બોલ છે, 553 એ રીતે પણ ગગનની મધ્યમ ઉત્કૃષ્ટ એવી દશાઓ એક જ ગુણ સ્થાનની અંદર હોય છે. એ રીતે યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી બહારથી નહીં પણ ભીતરથી એટલે અંદરથી આવે છે. ભીતરથી હિન્દી ભાષા ભીતર એટલે અંદરથી આવે છે. આત્માના ગુણ એટલે શક્તિમાંથી આ ભરતી આવે છે, શક્તિમાંથી વ્યક્ત થાય છે. એક જ ગુણને ગુણ અપેક્ષાએ જોવાય છે, પર્યાય અપેક્ષાએ જોવાય છે અને દ્રવ્ય અપેક્ષાએ જોવાય છે. દ્રવ્યને પણ ગુણ અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ જોવાય છે, પર્યાયને પણ ગુણ અને દ્રવ્ય અપેક્ષાએ જોવાય છે. જૈન દર્શનની જ્ઞાન કરવાની જે પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ, જ્ઞાનની જે કાર્ય પદ્ધતિ છે એની વિશાળતા ઘણી છે. આ તો બે પ્રકાર લીધા, પણ એક જ પદાર્થને અનંત નયથી જોવામાં આવે છે ત્યાં અનંત પ્રકાર પડે છે. અનંત નયો છે એટલે કે જોવાના દ્રષ્ટિકોણ, અને એ પણ ન્યાયસર ન્યાયની પદ્ધતિથી, ન્યાયને છોડીને કુતર્કપણે નહીં સુતર્કપણે, અનંત પ્રકાર છે. સર્વ ગુણ પર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી બહારથી નથી આવતી પણ આ ભરતી અંદરથી આવે છે, ભીતરથી આવે છે, એટલે કે આત્માના સ્વભાવમાંથી આવે છે. અને એ સ્વભાવની તારતમ્યતા એટલી બધી છે કે એની હદ જોવા જાય તો હદ મળે એવું અંદર પાવર ભરેલો છે આત્મામાં, શક્તિ એટલી ભરેલી છે કે જેને કોઈ હદ નથી.
બીજો તો જોઈ શકે નહીં આવડતી, બીજો કોઈ જોઈ શકે નહીં,
બીજો ન જોઈ શકે, પણ બીજાને જોવાનું પ્રયોજન શું છે? કેવળ જ્ઞાની તો જોઈ શકે છે, બીજો એટલે કેવળ જ્ઞાની તો
જોઈ શકે,
જોઈ શકે છે. સદમસ્ત બીજા ન જોઈ શકે તો ન જોઈ શકે કે જોઈ શકે એથી પોતાને શું પ્રયોજન છે?
પ્રભાવના થાય,
પ્રભાવના તો સમજે તો થાય. આવી મુનિ દશા હોય છે, જેનો માર્ગને વિશે વિતરાગ માર્ગને વિશે આવી મુનિ દશા હોય છે, એમ જાણે તો પ્રભાવના ન થાય, એમ સમજે તો પ્રભાવના ન થાય,
એમ સમજે તો પોતાની થાય,
તો સમજી શકે એવી તો વાત છે. બીજા જીવની ભલે ન જોઈ શકે, કેમ કે એ ઇન્દ્રિય ગમ્ય વિષય નથી, અતિન્દ્રિય જ્ઞાનનો એ વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ પણ એ શુદ્ધ જ્ઞાનનો વિષય નથી, પરોક્ષપણે સમજણનો વિષય નથી, એમ નથી જાણે પ્રત્યક્ષ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, પણ પરોક્ષ શુદ્ધ જ્ઞાનમાં એ સમજી શકાય છે, અને સમજી શકાય છે તો એની પ્રભાવના થાય છે. બરાબર, નથી થતી વખતે રથયાત્રામાં
જયકાર
જય જયકાર કરીએ, મહાવીર સ્વામી પુરુષોત્તમ સ્વામી, એ તો બાહ્ય પ્રભાવના આ દેખાવ છે.
બરોબર,
એને ઉપચારથી પ્રભાવના તો ત્યારે કહેવાય છે કે જ્યારે અંદરમાં પોતે વિતરાગ ભાવને જીવંત કરે, જૈવંત કરે, જીવંત કરે, એનું નામ જૈવંત છે. ત્યારે બાહ્ય પ્રભાવનાનો ઉપચાર લાગુ
પડે,
બાકી તો દેખાદેખીનો વિષય થઈ જાય છે. આના કરતાં આપણે વધારે સારું કર્યું, આના કરતાં આને વધારે સારું કર્યું, આના કરતાં આને રથયાત્રા સારી હતી, આના કરતાં મંદિર સારું, આના કરતાં આનો વક્તવ્ય સારું હતું, લેક્ચર સારું હતું, બોલવામાં લખવામાં બહારની શોભામાં એ બધી જે બાહ્ય પ્રભાવનાનો વિષય છે, એ અંદરની પ્રભાવનાથી અપેક્ષિત છે.
બરોબર,
જો એ અપેક્ષા છૂટી જાય તો એ ખરેખર પ્રભાવના નથી. જેમ બીજા સાંસારિક કાર્યો છે એવું જ એક સાંસારિક કાર્ય છે. શું છે? જેમ બીજા કાર્યથી સંસાર વધે છે એમાંથી સંસાર વધશે, બીજું કઈ નહીં, સંસાર ઘટશે નહીં. આ માર્ગ નું મૂળ પ્રયોજન તો જન્મ મરણ નો નાશ કરવાનો. જો જન્મ મરણ નો નાશ કરવા પ્રયોજન સિદ્ધ ન થતું હોય તો બાકી જે કઈ કરવું પડે છે એ સંસાર અર્થે સમજવું, મોક્ષ ને અર્થે નહીં. આ બહુ સીધી વાત છે.
પ્રભાવના હોય તો જ બાળમાં ઉપચાર લાગુ પડે,
તો જ ઉપચાર લાગુ પડે. કેમ કે તો વ્યવહાર છે, વ્યવહાર નિશ્ચય વગર નો કેવી રીતે હોય છે? નિશ્ચય વગર નો કોઈ વ્યવહાર હોવાની કલ્પના પણ કરી શકાય એવું નથી. એ અંદર ની પ્રભાવના છે, એ સાચી પ્રભાવના છે, ખરેખર પ્રભાવના છે. એની કિંમત છે ખરેખર ભાઈ પ્રભાવના ની, એની આગળ એની તુલનામાં ખરેખર કોઈ કિંમત નથી. તુલનાત્મક દ્રષ્ટિએ જોવામાં આવે તો એની તુલનામાં એની કાંઈ જેમ કે એક માણસ લાખો કરોડોના દાન આપીને મોટા મોટા જિનાલયો બંધાવે છે અને એક જીવ જગ કો દેવી જગ કી નિધિયા, જગતને જગતની નિધિ સોંપીને પોતે નિષ્પરિગ્રહ થઈને અંદરની આનંદની ભરતીમાં આવે છે તો કોનું દાન મોટું છે અને કોની પ્રભાવના મોટી છે? લાખો કરોડો ખર્ચનાર લોકોની દ્રષ્ટિએ એ મોટી વાત લાગે, કેમ કે એનો દેખાવ ઉભો થાય છે, આનો કોઈ દેખાવ ઉભો થતો નથી. પણ એ બધું માપ જગતના જીવોનું છે, સર્વજ્ઞની દ્રષ્ટિનું માપ જુદું છે. જિનેશ્વરની જે દ્રષ્ટિ છે એનું માપ
જુદું છે,
જુદું છે. એનું એનું માપ સાચું છે, બીજાનું માપ એ ખરેખર સાચું છે. કોની દ્રષ્ટિથી જોવું છે એ સવાલ છે. એટલે તો આનંદજી એ બધી વાત કહી છે કે શુદ્ધ સત્તાએ પેખતા,
સૌને પેખતા હોલા,
સૌને તમે આપ શુદ્ધ સત્તાએ જુઓ. જગતના જીવો તો એમ જોવે છે કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ પંડિત છે, આ મૂર્ખ છે, આ ધનવાન છે, આ ગરીબ છે, આ રાજા છે, આ રંગ છે, આ રોગી છે, આ તંદુરસ્ત છે, આ સ્વરૂપ છે, આ કુરૂપ છે, એમ જોવે છે. એ જગતની દ્રષ્ટિ છે, મિત્રાદિની દ્રષ્ટિ નથી. આપની દ્રષ્ટિ તો એવી છે કે બધાને એક સરખી જાતિના હાથમાં આવું, જેવો તમે તમારો પોતાનો આત્મા જોવો છો એવો તમે બીજાનો આત્મા જોવો છો. આને સમદ્રષ્ટિ કહી છે અથવા આને સાચી દ્રષ્ટિ કહી છે, આને દ્રવ દ્રષ્ટિ કહી છે. એ દ્રષ્ટિએ જોવે છે, એ દ્રષ્ટિએ જોવાનું વિધાન છે, એ દ્રષ્ટિએ જોવાનું ફરમાન છે, શાસ્ત્ર આજ્ઞા છે, એ માર્ગ છે. સ્વાધ્યાય મંદિર બંધાવે ને સ્વાધ્યાયમાં ન બેસે, શાસ્ત્ર છપાવે ને પોતે શાસ્ત્ર ન વાંચે, શું પ્રયોજન છે એને એમ કરવાનું? જો પોતે એની અંદર રસ લેતો નથી તો એ શા માટે મર્યા? આ તો પ્રશ્ન થવો
જોઈએ.
અન્ય હેતુ છે, એનું કારણ કંઈક એવું છે કે જે કારણ એના માટે દૂષણરૂપ છે અને પોષણરૂપ
નથી.
કાંઈ ને કાંઈ એમાં દોષ ઉભો થયેલો હોય છે, એને એના હિતનું કારણ નથી પણ અહિતનું કારણ અવશ્ય હોય છે.
સાચી રીત કઈ? સાચી રીત નહીં હોય.
સાચી રીત હોય એને પોતાને
વળતી
પોતાને આ દ્રવની અંદર સ્વભાવની અંદરથી સુખ અને આનંદ પ્રગટ થાય અને તેથી કરીને એને બાહ્ય સુખ પ્રત્યેનો ઉદાસીનતા આવે ત્યારે જે પૂર્વ કર્મના સંયોગે જે કાંઈ અનાદિ હોય છે એનો ઉપયોગ પણ આવા જ કાર્યમાં બીજા લાગે એવા નિમિત્તો ઊભા થવાના વિકલ્પમાં આવે ત્યારે એ યોગ્ય છે. કાર્ય તો એ કરી શકતો નથી પણ એને એવો વિકલ્પ થાય કે હવે આ ચીજ મારા માટે જો નકામી છે તો જે માર્ગ મને મળ્યો એવો માર્ગ બીજા કોઈને પણ મળે એવા નિમિત્તો મગજની અંદર વિશેષપણે હોય, વિશાળ પ્રમાણમાં હોય, વધુ પ્રમાણમાં હોય તો કોઈને કોઈ જીવને સંભવ છે તો કોઈ પાત્ર જીવને એમાંથી લાભ થવાનો નિમિત્ત બની શકે. નિમિત્ત બની શકે પોતે કરતા હતા કોઈ ચીજ ન થતો એટલો મર્યાદા છે એ યોગ્ય છે એટલું સાચું છે. એથી આગળ જાય તો સાચું નથી અને એથી પાછળ રહેતો પણ
પાછળ નથી.
આ ભરતી બહારથી નહીં પણ અંદરથી આવે છે અને અંદરથી ભરતી આવે છે આનંદ વગેરેની. એમાં કોઈ બાહ્ય સાધનની અપેક્ષા નથી, કોઈ બહારની ચીજની જરૂર પડતી નથી કે જેને લઈને અંદરથી ભરતી આવે. શાસ્ત્ર હોય તો આનંદ આવે એવી પરાધીનતા નથી કે શાસ્ત્ર હોય તો આત્માનો આનંદ આવે કે બાજુમાં ગુરુ હોય તો આત્માનો આનંદ આવે કે સમવસરણમાં જઈએ તો ભગવાન સામે બિરાજમાન હોય તો આત્માનો આનંદ આવે એવી કોઈ અપેક્ષા એને
નથી.
એમના મંદરથી આવે છે. પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ને સ્થિરતા પૂર્વક નિહાળતા નિહાળતા વિશેષણ વાક્યું છે. ઉપર અવલોકનની વાત કરી તો એકાગ્ર અવલોકનથી એમ લીધો. અહીંયા કહે છે કે સ્થિરતા પૂર્વક નિહાળતા નિહાળવું અવલોકન કરવું એ એક જ વાત છે. એકાગ્ર થવું અને સ્થિર થવું બંને એક જ વાત છે. પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ને સ્થિરતા પૂર્વક નિહાળતા અંદરથી ચેતના ઉછળે છે, ચારિત્ર ઉછળે છે, ચારિત્ર એટલે વિતરાગતા ઉછળે છે, સુખ ઉછળે છે, વીર્ય ઉછળે છે એટલે પુરુષાર્થ વધે છે. બધું જ એટલે બધું એટલે અહીંયા અનંત ગુણ એમ લેવા, બધું એટલે અનંત ગુણ ઉછળે છે. ધન્ય મુનિ દશા વા અહીંયા આ શબ્દ વાત કરે છે. આ ગ્રંથમાંથી જુદું સંકલન કરેલું છે એનું નામ આપ્યું છે ધન્ય મુનિ દશા. આવી મુનિ દશા એ ધન્યવાદને પાત્ર છે, બહુમાનને પાત્ર છે, ભક્તિને પાત્ર છે, સ્તુતિને પાત્ર છે, પૂજાને પાત્ર છે. જેટલા મુનિ દશાના બોલ છે એ એકત્રિત કરીને એક સંકલન માંગ્યા છે. ટાઈટલ આપ્યું છે ધન્ય. પોતાના નિજપૂર્ણ ચૈતન્ય ચંદ્ર પોતાના આત્મ સ્વરૂપને એકાગ્રપૂર્વક એકાગ્રતા પૂર્વક લીન રહેતા નિહાળવાનો અર્થ એટલે કે એમાં
લીન રહેતા
વિતરાગ ભાવે લીન રહેતા અનંત ગુણોનો ઉછાળો અંદરથી આવે છે અને એ ઉછાળ શાળાને અહીંયા પુનિત શાહ કહેવામાં આવે છે. ખરેખર એને ભાવલિંગ રૂપ પુનિત શાહ આને કહે છે. અનંત ગુણનો જે ઉછાળો આવે છે જેનું કારણ સ્વરૂપમાં એકાગ્રતા અને સ્થિરતા છે એને ભાવલિંગ રૂપ મુનિ દશા કહેવામાં આવે છે. અને દ્રવ્યલિંગને મુનિ દશા નથી એટલા માટે. પછી તો અવિનાભાવીપણે દ્રવ્યલિંગ કેવું હોય એની સ્થાપના કરે છે, પણ ખરેખર એને મુનિ દશા નથી કહી. એટલા માટે નથી કહી કે અંદરમાં માલ ન હોય તો બારદાર થી કાંઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. હીરાની ડાબલીમાં હીરો ન હોય તો ડાબલી સુંદર હોય, મખમલની હોય, પણ હીરો નથી. પણ અંદર હીરો ન હોય તો કેટલી કિંમત એની? કરોડોનો હીરો હોય તો એ ડાબલી સહિતના હીરાની કિંમત છે. એથી ડાબલીની કિંમત 5-10 રૂપિયા છે. ડાબલીની કોઈ કિંમત નથી.
ભિન્ન હોવા છતાં સર્વથા ભિન્નતા એની નથી. દ્રવ્ય અપેક્ષાએ એક દ્રવ્ય સ્વરૂપે છે, એક વસ્તુ સ્વરૂપે છે, એક વસ્તુની અનેક વિશેષતાઓ માત્ર મળે છે. પૂછે છે એટલે પ્રચુર પરિણમન કરવા આવે છે, બહુ જોરથી પરિણમન આવે છે. કે જેના જોર પાસે 22 પ્રકારના પરિસર છે, ઉપસર્ગ પરિસર છે, એ નિષ્ફળ જાય છે. 22 પ્રકારના પરિષદ અને ઉત્સર્ગ છે એ નિષ્ફળ જાય છે. નિષ્ફળ જાય છે તો સમજાવવાની વાત છે. ખરેખર તો અહીંયાનું કોઈ વિલક્ષણ પરિણામ આવે છે. જગતના જીવોને ઉપસર્ગ પરિષદ એટલે કે પ્રતિકૂળતાથી અસાતાર થાય છે અને દુઃખ થાય છે. એ સાતા અસાતાના મૂળ કારણો જોનાર, એના મૂળ વિજ્ઞાનને તપાસનાર કોઈથી વિલક્ષણ દશામાં આવી ગયા. કે એ જ અસાતાના ઉદય વખતે, એ જ પ્રતિકૂળતાના પરિસરના ઉદય વખતે કોઈ તીવ્ર પુરુષાર્થને લઈને આનંદની દશામાં આવી જાય, વિશેષ આરાધનાની દશામાં આવી જાય છે, સાધનાની દશામાં આવી જાય છે. એ બિલકુલ એક વિલક્ષણ સમજીનો બહુ સારો છે. પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી. સર્વજ્ઞ કેવળની દિવ્ય ધ્વનિમાં પણ નર્કની અને નિગોદની વેદનાને અસાતાને કહેવા માટે વચન યોગ એમની પાસે નથી. એવી અનંત અનંત અસાતા આ જીવે અનંતવાર ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ના આવે, જે કારણથી એવી વેદનામાં આવ્યો છે એના કારણનો નાશ કરવામાં ના આવે, તો એ ફરી ફરીને ભોગવવી પડે તે વાત સુનિશ્ચિત છે, નક્કી થયેલી છે, ભોગવવી જ પડશે એમ જાણી.
સાથે સાથે ઉપકારી સત્પુરુષની મહિમા પણ આમાં આવી જાય, સફાઈ જાય.
આવે જેને આત્મા સ્વરૂપ સમજે છે એવા દેવગુરુ સાથે જે સમજાવે છે, જે આત્માનું સ્વરૂપ અના દેવ જે સમજો નથી એને સમજાવનાર એવા સત્પુરુષ, એને જ્ઞાની પ્રત્યે મહિમા એવો રહેતી નથી. કારણ કે આત્માનું સ્વરૂપ જે સમજાવે એના ઉપર એને મહિમા આવે છે. કારણ અનાદિથી જે માર્ગ મળ્યો નથી એ જે સમજાવે એના ઉપર મહિમા એવા વગેરે રહેતી જ નથી. આત્માનું સ્વરૂપ આવું છે, આ આનંદ આનંદ જે ભરેલો અપૂર્વ અનુપમ શક્તિ જે અનાદિને માર્ગ એવો ગુરુ જયારે બતાવે તેના ઉપર રહેતી જ નથી. કારણ કે અનાદિનો આવો અજયનો માર્ગ એ જે પોતે કંઈ સમજતો નથી એવો માર્ગ લઈને સમજાયેલો એના ઉપર મહિમાને આવ્યા જ કરે સંતકાળમાં જોઈ ગયું બધેરાને આવો માર્ગ બતાવ્યો તો મહિમા આવ્યો ગ્રહણ જઈને અને આત્માનું ધ્યેય એને સાથે કે આવો આત્મા છે એ આત્મા મને કેમ પ્રગટ થાય, એ પ્રગટ જેને પ્રગટ કરવાનો જે નિમિત્ત હૃદય એના ઉપર દેવગુરુ શાસ્ત્ર ભક્તિ આવ્યો જોઈને એની સાથે વિરુદ્ધતા નથી. ભક્તિ સાથે કઈ આત્માની જિજ્ઞાસા ને વિરુદ્ધતા નથી, તેને સદન છે.
જે છે, બાહ્ય તપશ્ચર્યાના અનેક પ્રકાર છે, એનું કારણ પણ આ છે કે કેટલાક સાધકોને બાહ્ય સાતા આવતી નથી, રોગાદીના પ્રસંગ છે ને, બીજી પ્રતિકૂળતા એને કઈ લાગતી નથી, તો અનેક પ્રકારની તપશ્ચર્યા બાહ્ય તપશ્ચર્યામાં શું કરવા આવે છે કે તે પ્રકારની અસાતા વેદનીનો ત્યાં ઉદ્ભવ થાય અને પોતાના પુરુષાર્થનો ત્યાં વિશેષ પ્રકાર થાય. મૂળ કારણ આ છે તપશ્ચર્યા પાછળ, બાહ્ય તપશ્ચર્યા પાછળ. સનાતન સ્ફુરિત ક્યાંથી વાત ઉપાડી? જ્ઞાન થી વાત ઉપાડી. ઉપયોગ લક્ષણ થી સનાતન સ્ફુરિત એવા આત્માને કેવી રીતે સાધ્ય કરવો છે? દેહથી તેજસ અને કાર્મણ શરીર થી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને પેલી ભિન્નતા લીધી, સ્વપ્ર પ્રકાશ જ્ઞાનમાં ભિન્નતાની વાત કરી, ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા આ ભેદ જ્ઞાનનો વિષય આવ્યો. ત્રણ ચાર મુદ્દા ભિન્નતા, વેદકતા, વ્યાપકતા, પ્રત્યક્ષતા, ચારેય પૂરા નીકળે છે. તે ચૈતન્યાત્મક ચૈતન્યાત્મક સ્વભાવ રૂપ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી, અહીંથી વેદન લીધું, પેલા ભિન્નતા લીધું, નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અને અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાતો રહેવાનો નથી. શું કહેવું છે? આજી કે વેદવું એ આત્માનો સ્વભાવ છે, કાં તો એ સ્વરૂપની શાંતિને અને આનંદને વેદે, અને કાં તો એ બહારમાં શરીરની સાતા અસાતાને વેદે. અસાતાનો ઉદય હોય ત્યારે અસાતાને વેદે, અને સાતાનો ઉદય હોય ત્યારે સાતાને વેદે. ત્રીજો ઉદય હોતો નથી, ના સાતાનો ઉદય હોય. બે જ પ્રકૃતિ છે વેદનીની, બે પ્રકૃતિ છે સાતા અને અસાતા. વેદક સ્વભાવ વાળો હોવાથી સાતા અસાતાને નિરંતર વેદે છે. ક્યાં સુધી સાતા અસાતાને વેદે છે? કે જ્યાં સુધી એ ચૈતન્યાત્મક આત્મા પોતાના સ્વભાવને આનંદને ન વેદે ત્યાં સુધી એ સાતા અસાતાના વેદથી મુક્ત થઈ શકે નહીં. એમ નિશ્ચય કરી જે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે, સાતા અસાતામાં શુભાશુભ એને ભાવ થાય છે, ભાવ થાય તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને, તેનાથી વિમુખ થઈને, દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા, આ સ્વરૂપ મર્યાદામાં વ્યાપકતા છે, વ્યાપક ભાવે છે અને સ્વરૂપ મર્યાદાની બહાર ક્યાંય વ્યાપક વ્યાપક ભાવે નથી, અહીંથી એને મર્યાદિત કરીને આત્માને બહાર જવાની મર્યાદા છે એને મર્યાદિત કરી નાખી. બરોબર, પરિણામ ન્યાયથી મર્યાદિત કરવામાં આવે છે. દેહાથી દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે જળ સ્વભાવ પરિણામ ધારા છે, એક સમયની પર્યાય છે, ક્ષણિક ભાવ, ક્ષણિક સત, તેનો પણ અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને પરિણામનો, એક સમયનો જે પરિણામ છે, ચળ સ્વભાવનું પરિણામ ધારા લીધી છે, એનો અત્યંત વિયોગ કરવો એટલે ઉપયોગ એના ઉપરથી ઉઠાવી દેવો, અથવા એમાં જે અસ્તિત્વ ધારણ કર્યું છે એને ઉઠાવી લેવું, અને અચળ સ્વભાવમાં અસ્તિત્વ છે તેને ગ્રહણ કરી લેવું. નથી ને ગ્રહણ કરવું, નથી અસ્તિત્વ સ્વભાવ જ્યાં છે ત્યાંથી એને ગ્રહણ કરી લેવું, અને ચળ પરિણામરૂપ જે સ્વભાવ પરિણામ ધારા છે એનાથી એનો અત્યંત વિયોગ કરવો, એટલે પરિણામ મટી જાય એમ નહીં પણ એમાંથી અસ્તિત્વ છોડી દેવું, એને એનો વિયોગ કર્યો એમ કહે છે. વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને એને સન્માર્ગ કર્યો છે એમ, એટલે પર્યાય દ્રષ્ટિ છોડી દેવી, પર્યાયનું લક્ષ છોડી દેવું, પર્યાયનું ધ્યાન છોડી દેવું, અને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા આ પ્રત્યક્ષ વિગમ સ્વસંવેદન પ્રત્યક્ષના પ્રકાશનો અર્થ સ્વસંવેદન વિગમ 48 શૈલીમાં પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સફલક પરિણામ દર્શાવે છે તેનાથી ઉપરાંતથી જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના અને તે જ ચિંતના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાપુરુષોની વારંવાર એ શિક્ષા છે અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે, એ જ શિક્ષા છે. તે સન્માર્ગને ગવેષવા એટલે શોધતા, શોધવા માંગતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને પ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથી જેમને પરમ વિતરાગ સ્વરૂપ દેવ સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રળ નિર્ગ્રંથ ગુરુ પરમ દયાનો ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ વાક્ય શાસ્ત્ર સત્શાસ્ત્રની આ વ્યાખ્યા કરી છે. પરમ શાંત રસ રહસ્ય વાક્યમય આટલું વિશેષ કહેલું છે. શાંત રસ જેમાં મુખ્યપણે હોય જે વાક્યોમાં એ રસાંત રસ ઉત્પન્ન થવાનો રહસ્ય ભરેલું હોય એવું શાસ્ત્ર, એવું સત્શાસ્ત્ર. સન્માર્ગને સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. એક સમયની પર્યાયથી ઉપરાંત થઈને એનો અત્યંત ઉપયોગ કરીને એ વાત અહીંયા લીધી છે. એક સમયની પર્યાયથી ઉદા પડવાની વાત આમાં પત્રોમાં આવતી અને જળ કહીએ સૌથી પહેલે ચલ ચલ પરિવાર ચલ, કેમ કે ત્યાં સ્થિર થવું છે, એકાગ્ર થવું છે, એવું જે ધ્યાનનો વિષય તો ધ્રુવ ધામ છે, ધ્રુવ સ્થિર પદાર્થ છે, એમાં સ્થિરતા પકડાય છે. અસ્થિર પદાર્થ ઉપર એકાગ્રતા કરે તો સ્થિરતા નથી પકડાય. દ્રષ્ટિના દ્રષ્ટાંતે કે જેમ કોઈ આ ઘડિયાળનું લોલક છે એના ઉપર નજર મૂકે નહીં, એક તો નજર સ્થિર કેવી રીતે થવાની હતા, જેનો વિષય જ અસ્થિર છે એની નજર એને જોનાર સ્થિર નહીં થાય. એમ જે પરિણામ ધારા પોતે જ ચલ પરિણામરૂપ છે, ચાલતા પરિણામ છે, એના ઉપર સ્થિરતા નથી થતી, એના આશ્રય સ્થિરતા નથી થતી, એના અવલંબને સ્થિરતા નથી થતી. સ્થિરતા કરવા માટે સ્થિર પદાર્થ એ સ્થિર સ્વભાવ છે, અને એ સ્થિર સ્વભાવ છે એ એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયથી પણ અનંત ગુણ વિશિષ્ટ છે, અનંત ગુણ વધારે છે, અનંત ગુણ મહાન છે. એટલે એની માનતા જોઈને, એની સ્થિરતા જોઈને એમાં એકાગ્ર થવાનો વિધાન છે. આજે એમાં છે નવસો તેર 33મો વર્ષ. રાજમાર્ગ ઉત્પન્ન થાય છે ખરો, પણ એને અંતર્ભાવ સુમેળ નથી, એને બહારની સાથે અંદરનો મેળ નથી, અંદરના પરિણામને અને બહારના પરિણામને વિરોધાભાસ છે, તેથી એને મુખ્ય માર્ગમાં ગણવામાં આવતા નથી. કેમ કે એ જેવું કહે છે એવું જ એમનું બાહ્યાચરણ છે. ગ્રસ્તની અંદર જે એમનો ધ્યેય છે, જે એમનો મોક્ષ માર્ગ છે, અંદરમાં પ્રાપ્ત થયેલો એ પ્રમાણે બાહ્યાચરણ નથી રહી શકતું, હોય શકતું એ શકતું. શ્વાસ ઓછો છે, ખામી છે, અથવા ગુણ પ્રાપ્તિમાં એટલી ક્ષતિ છે. સમગ્રપણે પરિણામ નિર્વિકલ્પ સ્વરૂપ વિશે નિર્વિકલ્પ થઈ જાય છે. કેમ કે પોતાના નિર્વિકલ્પ સ્વરૂપની મહત્તા અને એ મહત્તાનો રસ એટલો વૃદ્ધિગત થાય છે કે તદ્રુપ એકદમ તદાકાર પરિણામ થાય, ત્યાં સુધી એ આગળ વધે જ જાય છે, રસ વધતો જ જાય છે, એ પરિસ્થિતિ થાય છે. એ પ્રક્રિયાને બહુ સંક્ષેપમાં ટૂંકામાં બતાવવા માટે આટલી વાત કરી છે કે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને એનો માટે વાત કરી છે. જો પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય ન થાય તો સહજપણે જે ભેદ જ્ઞાનની પ્રક્રિયા થવી જોઈએ એ પ્રક્રિયા ઉત્પન્ન થતી નથી. ભેદ જ્ઞાનનો કોઈ વિચાર કરે, વિકલ્પ કરે કે હું શરીરથી જુદો છું, કાર્બન વર્ગનાથી જુદો છું, તેજસ વર્ગનાથી જુદો છું, હું રાગાદી વિકલ્પોથી જુદો છું, હું નાયક સ્વભાવે છું, પણ એવો વિકલ્પ એ કોઈ વિજ્ઞાન નથી, વિકલ્પ એ કોઈ વિજ્ઞાન નથી. અને એટલા માટે અહીંયા વિજ્ઞાનનો વિકલ્પ કરતાં કરતાં પ્રતિશુદ્ધના વિકલ્પો ચૂકી જાય છે, પણ વેદ જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં પ્રતિશુદ્ધના વિકલ્પો પછી એનો વિચાર કર્યા કરે છે કે હું શરીરથી જુદો છું, હું વિકલ્પોથી જુદો છું, હું રાગથી જુદો છું, કાર્મિક શરીરથી કર્મના કર્મના ઉદયથી જુદો છું, સત્તાથી જુદો છું, બધી રીતે જુદો છું, કર્મના બંધથી જુદો છું. પણ એવો વિચાર તે ખરેખર ભેદ જ્ઞાનનો પુરુષાર્થ નથી કે ભેદ જ્ઞાનનું એ સ્વરૂપ નથી કે ભેદ જ્ઞાન પોતે નથી, વિકલ્પ વિકલ્પ છે. અને જેને વિકલ્પમય પોતાપણે અનુભવ થાય છે એને તો વિકલ્પથી જુદું એવું પ્રયત્નનું સ્વરૂપ શું, આ એક મોટી સમસ્યા.
સમસ્યા થઈ પડે છે, પ્રોબ્લેમ થઈ પડે છે. વિકલ્પ છે તો વિકલ્પ સિવાયને વળી પુરુષાર્થ નું સ્વરૂપ શું? અમે તો વિચાર કરીએ ને વિચાર કરીએ, એમાં વિકલ્પ આવે, વિકલ્પ આવે, આથી વધારે બીજું શું થઈ શકે આમાં? એવું એક સમસ્યા ઉભી થાય છે. પણ એ વાત બિલકુલ જુદી છે, વિકલ્પની વાત જુદી છે, અને પ્રયત્ન અભ્યાસ એ વાત જુદી છે. અભ્યાસમાં તો જ્ઞાયક સ્વભાવનું સાક્ષાત ગ્રહણ કરવાનો પ્રયત્ન છે, એક પ્રયાસ છે, ભિન્ન પડવાનો પ્રયાસ છે. એટલે ભિન્નમાં અભિન્ન જે થઈ ગયો છે, ભિન્ન પદાર્થને અભિન્નપણે ગ્રહણ કર્યો છે, શરીરને હું પણ ગ્રહણ કર્યું છે, રાગને હું પણ ગ્રહણ કરી લીધો છે, અને શરીરને સાતા અસાતા પણ વેદે છે, રાગને સુખ દુઃખપણે વેદે છે, એનું ગ્રહણ છોડી દેવું, અને માત્ર જ્ઞાન માત્ર હું છું એનાથી જ્ઞાયક સ્વભાવનું ગ્રહણ કરવું, એવો એ ગ્રહણ કરવાનો અને જુદા પડવાનો પુરુષાર્થ પ્રયત્ન, એને અહીંયા અભ્યાસ શબ્દથી કહેવામાં આવ્યો છે. અભ્યાસ પાછળ આટલી વાત છે. અભ્યાસ એટલા માટે કહે છે કે વારંવાર કાર્ય કરવું એનું નામ અભ્યાસ છે. જેમ અભ્યાસ કરે છે ત્યારે પ્રયત્ન કરવાનો હોવાથી એને અભ્યાસ શબ્દ લગાવ્યો છે. વારંવાર વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિ સૂતના વિકલ્પો તૂટી જાય છે. અસંખ્ય સમય સુધી જે નિર્વિકલ્પ ઉપયોગની દશા રહે છે એમાં અસંખ્ય સમયના વિકલ્પ જે છે તૂટી જાય છે, તૂટી જાય છે, તૂટી જાય છે. વિકલ્પને તોડી નાખ્યા એમ કહે છે. સાર છે ને નિર્વિકલ્પ સ્વભાવના બળથી જેને વિકલ્પને તોડી નાખ્યા, તોડી નાખ્યા એટલા માટે કહે છે કે વિકલ્પ છૂટતા નથી, મટતા નથી. ઘણા આકુળતાવાળા વિકલ્પ થતા હોય તો પણ જીવ એનાથી મુક્ત થઈ શકતો નથી, એવી રીતે બંધાઈ જાય છે. એની ઈચ્છા હોય કે મારે આ આકુળતા બહુ થાય છે, વિકલ્પ છૂટી જાય તો મટી જાય તો સારું, એના માટે ઊંઘવાની પ્રયત્ન કરે, ન ઊંઘાવે તો ઊંઘવાની ગોળી લે, દવા લે, જો બહુ આકુળતા થતી હોય તો. પણ એ વિકલ્પથી છૂટવાનો સાચો ઉપાય નથી. તો જેવું ગેમની અસર પૂરી થઈ કે પાછી એ વણજા રોગી થઈ જશે અને એ રોકી રોકાશે કેમ મટે અને કેમ શાંતિ થાય જીવને, કે નિર્વિકલ્પ શાંત સ્વરૂપ, અનંત શાંત સ્વરૂપ જે આત્મા છે, પરમાત્મા, આત્માનું પરમ સ્વરૂપ તે પરમાત્મા, એમાં લીન થાય, એમાં તલ્લીન થાય, નિર્વિકલ્પ આવે ત્યારે એ વિકલ્પ છે. એ પહેલાં એ વિકલ્પ મટતો નથી, એક જ એનો ઉપાય છે. વારંવાર ભેદ જ્ઞાન ઓટોમેટિક ભેદ જ્ઞાન નો અભ્યાસ ચાલે, બરોબર. અને ભેદ જ્ઞાન નો અભ્યાસ ચાલે તો લક્ષ્યમાં આવેલું જે નિર્વિકલ્પ સ્વરૂપ, એને એ સ્વરૂપના એકાગ્રતાના મર્યાદા એ એકાગ્રતા થઈને નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય છે, ત્યારે એનો વિકલ્પ તૂટી જાય છે. અથવા જેણે નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય કર્યો એને નિર્વિકલ્પ ઉપયોગ થવાનો કાળ પાકી ગયો, એમ લેવું. એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમાં ભેદ જ્ઞાનનો પુરુષાર્થ સહજપણે ઉપડે છે, શરૂ થઈ જાય છે, અને નિર્વિકલ્પ દશા આવે જ રહે છે, આવ્યા વગર રહેતી નથી. ત્યાર પછી પણ એ આગળ ચાલે છે, જ્યારે આ મતિસ્તુત જ્ઞાનના વિકલ્પો તૂટી જાય છે ત્યારે એને માત્ર વિકલ્પને નથી તોડ્યા પણ એને એના અનંત જન્મ મરણને તે ક્ષણે તોડી નાખ્યા છે. આ એક બહુ મોટું કામ એક જ ક્ષણમાં અનંત જન્મ મરણનો નાશ આ નિર્વિકલ્પ યોગના કાળે થઈ જાય છે. પછી જીવ ગ્રસ્ત દશામાં હોય પછી તિર્યંચ દશામાં હોય સાતમી નારકીય હોય કે દેવલોકના દેવોના વૈભવમાં હોય તો પણ એના એ કોઈ પણ જગ્યાએ ચારે ગતિમાં એના જન્મ મરણનો નાશ પહેલો થા અહીંયા જન્મ મરણનો નાશ હાર્ટ છે ધબકારો ચૂકી જાય કોઈ ધબકારો હાર્ટ ચૂકી જાય કે પલ્સ છે નાડી નો કોઈ ધબકારો ચૂકી જાય પલ્સ ડ્રોપ જશે ને તો એમાં શું થઈ ગયું વિકલ્પ નો છૂટી ગયો એ ખાલી સામાન્ય વાત છે કોઈ એક ક્ષણ નો વિકલ્પ બંધ થઈ ગયો પણ બીજી ક્ષણ પાછો વિકલ્પ ચાલુ થઈ ગયો તો એક ક્ષણ નો વિકલ્પ બંધ થઈ ગયો એમાં કઈ મોટી વાત નથી. મોટામાં મોટી એ વાત છે કે એ ક્ષણે તે જીવના જન્મ મરણ અનંત જન્મ મરણનો નાશ થઈ ગયો. હવે પછીના જેટલા જન્મ મરણ છે એમાં અનંતતાનું સત્વ નથી અનંતતાનું સત્વ બળી ગયું ખલાસ થઈ ગયો. મૂળ બાળ્યો જન્મ મરણનું મૂળ એને બાળી નાખ્યું એ બહુ મોટામાં મોટી વાત છે અનંતતા. પછી તો ઝાડનું મૂળ બળે ને પાંદડા લીલા રહે તો થોડો કાળ છે એના જેવું કાળ છે બરોબર સુકાઈ જવાનું એમ સંસાર વૃક્ષ એનું સુકાઈ જાય છે અને એની મોક્ષ પદમાં સ્થિતિ છે એ નિશ્ચિત થઈ જાય છે અલ્પકાળ અલ્પકાળ. એટલે ભલે એક ક્ષણ માટે નિર્વિકલ્પ થવાય છે ચોથા સ્થાને ચારે ગતિને વિશે તો પણ એ વાત સાધારણ નથી ગણવામાં આવી. આગમની અંદર એનો બહુ મહત્તા ગણીને એની પ્રશંસા કરવામાં આવી છે અને મહત્તા બતાવવામાં આવી છે. આજે દર્શન મૂલો ધમ્મો આજે મૂળ ભવ્યતા એ વાત ઉપર છે મૂળ શબ્દ ત્યાં વાત ધર્મનું મૂળ દર્શન છે દર્શન છે શ્રદ્ધા છે દર્શનનો શ્રદ્ધા થાય છે એ ધર્મનો મૂળ કહો કે અનંત જન્મ મરણના નાશને પ્રાપ્ત પ્રસિદ્ધ કરે છે એ વાત વિશેષ છે.
જય